समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां कर्ता कर्म अधिकारमां कलश 97 सुधी स्वाध्याय थयो छे। 97 कलशमां ए वात आवी के કરવારૂપ ક્રિયા અને જાણવારૂપ ક્રિયા બંને ભિન્ન છે, જુદી જુદી છે। અને એની પહેલા 96 એમ કહ્યું કે કરતા છે તે જ્ઞાતા નથી અને જ્ઞાતા છે તે કરતા નથી। એટલે કરતા છે એની ક્રિયા અને જ્ઞાતા છે એની ક્રિયા ભિન્ન ભિન્ન જ હોય। એટલે કરવારૂપ ક્રિયાની અંદર એ જાણવારૂપ ક્રિયા નથી અને જાણવારૂપ ક્રિયાની અંદર કરવારૂપ ક્રિયા નથી। જ્ઞપ્તિ ક્રિયા એટલે જાણવારૂપ ક્રિયા અને કરોતી ક્રિયા એટલે કરવારૂપ ક્રિયા, એ બંને ક્રિયાઓ તદ્દન ભિન્ન છે। આ વાત 97 કળશમાં કરવામાં આવી અને એના ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો એને પણ આપણે સમજ્યા। કર્તા કર્મ અધિકારની અગાઉની જે ગાથાઓ હતી એનું પણ એમાં પુનરાવર્તન થયું। હવે આગળ કહે છે એ જ વાતને દ્રઢ કરતા 98 કળશ કહે છે, જે 97 કળશમાં વાત આવી, 96 કળશમાં વાત આવી એના અનુસંધાનમાં 97 અને 97 કળશની વાતને ફરી દ્રઢ કરતા અહીંયા 98 કળશમાં કહે છે કે કર્તા કર્મણી નાસ્તિ નાસ્તિ નિયતમ કર્મપી તત્કર દ્વંદમ વિપ્રતિ સિદ્ધતે યદી તદા કા કર્તૃ કર્મસ્થિતિ। જ્ઞાતા જ્ઞાતરી કર્મ કર્મણી સદા વ્યક્તેતી વસ્તુ સ્થિતિ નેપત્યે પત નાનટી રવશા મોહસ્ત ધાપ્યે શકિમ। 98 કળશનો અર્થ આપણે લઈએ, કર્તા કર્મણી નાસ્તિ કર્મ તત્ અપી નિયતમ કર્તરી નાસ્તિ। એટલે કે કર્તા નક્કી કર્મમાં નથી અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી। કર્તા કર્મમાં નથી અને કર્મ છે તે પણ કર્તામાં નથી। યદી દ્વંદમ પ્રતિષિધ્યતે, એમ જો બંનેનો પરસ્પર નિષેધ કરવામાં આવે છે, તદા કર્તૃ કર્મ સ્થિતિ હિ કા, તો પછી કર્તા કર્મની સ્થિતિ જ શું છે? પછી કર્તા કર્મની સ્થિતિ રહેતી જ નથી। જો કર્તા કર્મમાં નથી અને કર્મ છે તે કર્તામાં નથી, એમ જો બંનેનો પરસ્પર નિષેધ કરવામાં આવે છે તો પછી કર્તા કર્મની સ્થિતિ શું? અર્થાત જીવ પુદ્ગલ કર્મને કર્તા કર્મપણું ન જ હોઈ શકે. જીવ અને પુદ્ગલ કર્મ, જીવ અને પુદ્ગલ કર્મ એ બે વચ્ચે કર્તા કર્મપણાનો સંબંધ હોઈ શકે નહીં. કર્તા છે જે જીવ છે એમ કહીએ, અને જે કર્મ જડ કર્મ છે એ પુદ્ગળ છે, તો એ કર્તા એવો જીવ પેલા જડ કર્મ પુદ્ગળમાં નથી, અને એ કર્મ છે એ ચેતન ભગવાન આત્મામાં નથી. એટલે પરસ્પર બંનેનો નિષેધ કર્યો. જીવમાં પેલા કર્મ નથી અને કર્મમાં જીવ નથી, તો પછી બંને વચ્ચે કર્તા કર્મની સ્થિતિ શું? તો કે કંઈ નહીં, કર્તા કર્મ પણ છે જ નહીં એવી સ્થિતિ છે. જીવ અને પુદ્ગલને કર્તા કર્મ પણ ન જ હોઈ શકે. જ્ઞાતા જ્ઞાતરી કર્મ સદા કર્મણી, આ પ્રમાણે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે. ચેતન જીવ પોતે પોતાનામાં જ છે અને કર્મ સદા કર્મમાં જ છે. પુદ્ગળ કર્મ છે તે પોતાનામાં રહ્યા છે, એ કરતા એવા ચેતન ભગવાન આત્મામાં નથી, અને ચેતન એવો ભગવાન આત્મા એ પેલા જડ કર્મમાં નથી. પણ ચેતન એવો ભગવાન આત્મા જે જ્ઞાતા છે એ સદાય હંમેશા પોતે જ્ઞાતામાં જ છે, અને કર્મ સદાય કર્મમાં જ છે. એવી વસ્તુ સ્થિતિ વ્યક્ત, એવી વસ્તુ સ્થિતિ પ્રગટ છે. તથાપિ પત નેપથ્ય એશ મોહ કિમ રભસા નાનટીતિ. તો પણ અરે નેપથ્યમાં આ મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યો છે? શું કહ્યું? પહેલા તો કર્તા અને કર્મની કેવી સ્થિતિ છે એ વાત કરી, અને પછી એમ કહ્યું કે એવી વસ્તુ સ્થિતિ પ્રગટ છે, તો પણ આ નેપથ્યમાં મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યો છે? આચાર્ય ભગવાનને ખેદ થાય છે, આશ્ચર્ય થાય છે. કર્તા અને કર્મનો અધિકાર અહીંયા પૂરો થવા આવ્યો ત્યારે જે શ્લોક આપ્યો છે અમૃતચંદ્રાચાર્ય ભગવાને, બહુ સુંદર શ્લોક આપ્યો કે ભાઈ તને હવે આટ આટલું કહ્યું, આટ આટલું સમજાયું, એટલે તારી સમજમાં તો હવે આવ્યું જ છે કે કર્તા એ આ જીવ છે અને પેલા પુદ્ગલ કર્મ છે, એ બંને એકબીજામાં છે નહીં, બંનેને પરસ્પર એકબીજામાં હોવા બાબતમાં નિષેધ છે. કર્તામાં કર્મ નથી અને કર્મમાં કર્તા નથી, તો પછી કર્તા કર્મ જે સંબંધ આપણે કયો એની સ્થિતિ શું? તો કે કંઈ નહીં. કઈ સ્થિતિ શું હોય? જીવ અને પુદ્ગળનું કર્તાપણું છે જ નહીં, હોઈ શકે જ નહીં. અને આ પ્રમાણે એ જીવ જે ચેતન છે એ પોતે પોતાનામાં જ છે, અને કર્મ જડ છે તે પોતે પોતાનામાં છે, એવી વસ્તુ સ્થિતિ પ્રગટ છે, તો પણ આ મોહ કેમ નાચી રહ્યો છે? જ્યારે બંને ભિન્ન છે, જડ છે, પુદ્ગળ જડ છે, એ ભિન્ન છે ભગવાન આત્માથી, એવું સ્પષ્ટ છે, તો પણ મોહ કેમ થાય છે? મોહ કેમ નાચે છે? મોહ તો પુદ્ગળને જોઈને થાય છે ને. પુદ્ગળ પરમાણુઓના સ્કંધ છે, એ સ્કંધ એટલે પુદ્ગળનું વિભાવ પરિણમન. પુદ્ગળ પરમાણુ છે, એનું પરિણમન તો શુદ્ધ છે. એક પરમાણુના પરિણમનની અપેક્ષાથી જો વિચારીએ તો પુદ્ગળનું પરિણમન શુદ્ધ છે, પણ પરમાણુઓ ભેગા થાય છે અને સ્કંધ થાય છે, તો અનેક પ્રકારની રચના થાય છે, જાત જાતની રચના થાય છે. એ સ્કંદના પરિણમનને વિભાવ પરિણમન કહેવાય છે. અને એવા સ્કંદના વિભાવ પરિણમનનું લક્ષ કરીને જીવને મોહ થાય છે. આ અનેક સ્કંદ એને જોઈને, ઉદગલની રચનાઓને જોઈને એમાં એ મોહિત થાય છે. આ કોમ્પ્યુટર ને, આ કાર ને, આ ઘર ને, આ ટોઈઝ ને, આ બુક ને, આ કપડા ને, અનેક પ્રકારે જાત જાતના સ્કંદને એ જુએ છે અને એમાં એ મોહિત થાય છે. પૂતગળ તો પૂતગળ જ છે, એનાથી ભિન્ન છે, જીવથી એ ભિન્ન છે, તદ્દન ભિન્ન છે. જીવ એમાં કંઈ કરતો પણ નથી, એમાં વ્યાપતો પણ નથી, એના કાર્યનો એ કરતા પણ નથી. આટલું બધું સ્પષ્ટ છે, છતાંય આ જીવ એમાં મોહિત થાય છે. તેથી આચાર્ય ભગવાનને ખેદ અને આશ્ચર્ય થાય છે. અરે આ પૂતગળ બધું ચેતન ભગવાન આત્માથી જુદું છે અને એનું પરિણમન એનામાં રહ્યું, જીવનું પરિણમન જીવમાં રહ્યું. આવી વસ્તુ સ્થિતિ છે, છતાં પણ આ મોહ કેમ થાય છે? ભાવાર્થમાં અહીંયા આગળ કહે છે, કર્મ તો પૂતગળ છે, તેનો કરતા જીવને કહેવામાં આવે તે અસત્ય છે. કર્મ પૂતગળ, જીવ ચેતન. ચેતન એવો ભગવાન આત્મા પૂતગળમાં વ્યાપતો નથી, એની સાથે એને તન્મયપણું નથી. એટલે એ પૂતગળની પર્યાયને ભગવાન આત્મા ક્યાંથી કરે? ભગવાન આત્મા એનાથી ભિન્ન છે, એ એમાં પહોંચતો નથી, પૂતગળમાં એ વ્યાપતો નથી, એની સાથે એને તન્મયપણું નથી. તો પછી એ પૂતગળની રચનાઓ થાય, એની વિવિધ વિવિધ રચનાઓ સતત થયા જ કરે છે. એનું પૂતગળનું કાર્ય છે, છતાં પણ એનો કરતા, એની પર્યાયનો કરતા જીવને કહેવામાં આવે, આ તો અસત્ય છે, તદ્દન અસત્ય છે. તે બંનેને અત્યંત ભેદ છે. તે બંનેને એટલે પૂતગળને, કર્મ પૂતગળ છે તેને અને જીવને અત્યંત ભેદ છે. જીવ પૂતગળમાં નથી અને પૂતગળ જીવમાં નથી. તે બંને એકબીજામાં વ્યાપતા પણ નથી, તદ્દન ભિન્ન રહે છે. બંને પોતપોતાનું કાર્ય કરે છે. જીવ પોતામાં રહ્યો છે, પોતે જ્ઞાન ક્રિયા કરે છે, અને પૂતગળ પોતામાં રહ્યું છે, એ પોતાનું કાર્ય કરે છે, એનું પોતાનું પરિણમન છે. બંનેના પરિણમન ભિન્ન છે, તો પછી તેમને કરતા કર્મભાવ કેમ હોઈ શકે? માટે જીવ તો જ્ઞાતા છે, તે જ્ઞાતા જ છે, એ સદાય જ્ઞાતા છે, ત્રિકાળ જ્ઞાતા છે. અજ્ઞાન અવસ્થા હોય કે જ્ઞાન અવસ્થા હોય, જીવ તો જ્ઞાતા છે, તે જ્ઞાતા જ છે. પૂતગળ કર્મનો કરતા નથી, અને પૂતગળ કર્મ છે તે પૂતગળ જ છે. પૂતગળ કર્મ છે તે પૂતગળ જ છે. એનું પરિણમન એના પોતાના કારણે થાય છે તો થાય છે, અને એની પર્યાય બદલાય છે તો બદલાય છે. એમાં પેલો જ્ઞાતા ભગવાન આત્મા કંઈ કરતો નથી, એ જ્ઞાતાનું કર્મ નથી. પૂતગળ કર્મ એ કંઈ જ્ઞાતાનું કર્મ નથી. આચાર્ય ખેદપૂર્વક કહ્યું છે કે આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તો પણ હું કરતા છું, અને આ પૂતગળ મારું કર્મ છે, એવો અજ્ઞાનીનો આ મોહ, અજ્ઞાન કેમ નાચે છે? એટલે હજી સુધી કેમ એવો મોહ, એવું અજ્ઞાન રહ્યું છે? બહુ સરસ કળશ છે, આપણે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના અંશ પણ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ પાંચમો, પાના નંબર 385. કળશ 98 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે જો શું કહે છે, જે વિકલ્પ થાય છે તે હું કરું છું એવા મિથ્યાત્વ ભાવે પરિણમેલો જીવ કરતા છે. જો ગુરુદેવે ક્યાંથી ઉપાડ્યું છે, જીવ કઈ રીતે કરતા છે એની વાત પહેલા સમજાવી છે કે જીવ વિકલ્પ થાય છે તે હું કરું છું એવા મિથ્યાત્વ ભાવે પરિણમેલો જીવ કરતા છે. કેવી રીતે કરતા છે પહેલા તો એની સમજ આપી. એને જે વિકલ્પ થાય એ વિકલ્પને હું કરું છું એવું એને શ્રદ્ધામાં આવ્યું છે તો એ શ્રદ્ધા એની ખોટી છે, એટલે મિથ્યાત્વ ભાવ થયો. એટલે એમ જે માને છે કે વિકલ્પ મારા છે, વિકલ્પ હું કરું છું, એ મિથ્યાત્વ ભાવે પરિણમેલો જીવ કરતા છે. તે કરતા જડ કર્મની જ્ઞાનાવરણ આદિ જે કર્મો, કર્મની 148 પ્રકૃતિ એની પર્યાયમાં નથી. કર્તાની જડ કર્મમાં નાસ્તી છે. આ કર્તા એ પેલા જડ કર્મની પર્યાયમાં નથી, જડ કર્મની અંદર નથી. અર્થાત મિથ્યાત્વ ભાવે પરિણમેલો જીવ જડ કર્મનો કર્તા નથી. જ્ઞાનીની તો વાત અહીંયા લીધી નથી, જે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરીને રહ્યો છે ત્યાંથી ચ્યુત નથી થયો એની તો વાત નથી લીધી. પણ અજ્ઞાની છે, જે મિથ્યા દ્રષ્ટિ છે, જે મિથ્યાત્વ ભાવે પરિણમ્યો છે અને એ જે વિકલ્પ થાય છે એને પોતાના માને છે, એ કરતા થાય છે, તો વિકલ્પનો કરતા થાય છે. અને એ કરતા પણ ક્યાં છે, એ બહારમાં છે, પર્યાયમાં છે. છતાં એવું કરતા પણ છે તો પણ એ જડ કર્મની અંદર રહ્યો નથી, એટલે કે જડ કર્મમાં તો એની નાસ્તી છે. એવા કર્તાની જડ કર્મમાં નાસ્તી છે, એટલે કે મિથ્યાત્વ ભાવે પરિણમેલો જીવ એ વિકલ્પ થાય છે, એને પોતાના માને છે, એ અજ્ઞાન અવસ્થામાં એનો એ કર્તા થાય છે, છતાં પણ એ જડ કર્મનો તો કર્તા થતો જ નથી. અજ્ઞાન અવસ્થામાં પણ જડ કર્મનો તો જીવ કરતા થતો જ નથી. કર્તાપણું અજ્ઞાન અવસ્થામાં જીવને છે તો તેનું કર્તાપણું છે. કૃપાળુ દેવે કહ્યું તે પ્રમાણે એ રાગ દ્વેષનો કર્તા થાય છે. અજ્ઞાન અવસ્થામાં જીવ પોતે વિકલ્પનો કર્તા થાય છે અને અજ્ઞાન અવસ્થામાં એમ એ રાગ દ્વેષનો કર્તા થાય એવો એવા ભાવે પરિણમેલો એ જીવ એવો રાગદ્વેષનો કરતા ભલે થાય, છતાં પણ એ જડ કર્મનો તો કરતા થતો જ નથી. એટલે જડ કર્મ તો એનાથી તદ્દન ભિન્ન જ રહ્યા. જડ કર્મ બંધાય છે, એનું કાર્ય થાય છે, એનું પરિણમન થાય છે, એની પર્યાય થાય છે, એના પોતાના કારણે થાય છે. એના પોતાના કારણે થાય છે એ વખતે એમ કહી શકાય કે અજ્ઞાન અવસ્થામાં જીવને જે રાગ દ્વેષના પરિણામ થયા છે એ નિમિત્ત છે, પણ નિમિત્ત કંઈ કરતું નથી. અહીંયા ઉદ્ગળ રજકણો જડ કર્મરૂપે બંધાય છે અને છૂટે છે, એ બંને કાર્ય ઉદ્ગળ પોતે કરે છે, એમાં એને કોઈની ખરેખર જરૂર નથી. એનો એવો સ્વભાવ છે કે કર્મણે રજકણોનો ભેગા થવું, બંધાવવું, કર્મરૂપે પરિણમવું અને છૂટા પડવું, આ એનો સ્વભાવ છે. એમાં કંઈ અજ્ઞાન અવસ્થામાં જીવને વિકલ્પ થાય કે રાગ દ્વેષ થાય છે, એ કંઈ ખરેખર કંઈ કરતા નથી, પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે અહીંયા જીવને એવા રાગ દ્વેષના ભાવ થયા છે, એવા પરિણામ થયા છે, એવા વિકલ્પો છે. તો સામે પેલા જડકર્મ એ પ્રકારના બંધાય છે. જડકર્મને તો ખબર પણ નથી, એ તો જ્ઞાન પણ કરી શકતા નથી કે જીવને કેવા પ્રકારના ભાવ થયા છે. જીવને કેવા પ્રકારના ભાવ થયા છે એનું જ્ઞાન પણ કરી શકતા નથી. તો જડ છે પણ એ તો એનો સ્વભાવ છે, એટલે એ બંધાય છે અને છૂટા પડે છે. એમાં જીવનું કોઈ કરતા પણ નથી. એ કરતા અજ્ઞાન અવસ્થામાં થયો તો ભલે થયો, પણ છતાંય એ જડ કર્મમાં એ વ્યાપ્યો નથી, પહોંચ્યો નથી, એટલે જડ કર્મમાં તો એની નાસ્તી છે. મિથ્યાત્વ ભાવે પરિણમેલો જીવ જડ કર્મનો કરતા નથી. વળી જળ કર્મ છે તે પણ કરતામાં નથી. જળ કર્મ પણ કંઈ કરતામાં પહોંચતું નથી. એનો અર્થ કે જળ કર્મ છે તે મિથ્યાત્વ ભાવે પરિણમેલા જીવનું કર્મ એટલે કે કાર્ય નથી. શું કહ્યું? કે જળ કર્મ છે તે મિથ્યાત્વ ભાવે પરિણમેલા જીવનું કર્મ નથી. જળ કર્મની કર્તામાં નાસ્તી છે. જળ કર્મ છે એનું પરિણમન થાય એથી કંઈ જીવને રાગ દ્વેષના પરિણામ થાય એમ પણ નથી. જળ કર્મનું પરિણમન થાય અને પરિણમન થાય એટલે એ ઉદયમાં આવે છે, તો જે કંઈ સંયોગો સર્જાય છે તેને લીધે જીવને વિકલ્પ થાય છે, રાગ દ્વેષ થાય છે એમ પણ નથી. એટલે કે જળ કર્મના ઉદયો એ કરતા થઈ અને જીવમાં વિકારી ભાવ ઉત્પન્ન કરે એવું પણ નથી. બંને તરફથી આ વાત કરી, સ્પષ્ટ કરી કે બંને વચ્ચે પરસ્પર નિષેધ છે. અને હવે આગળ એમ કહે છે કે જો બંનેનો પરસ્પર નિષેધ છે, એમ બંને વચ્ચે એવો જ છે, તો પછી કર્તા કર્મની સ્થિતિ શું? કર્તા કર્મની સ્થિતિ શી છે? તો કે જીવ અને પૂતગલને કર્તા કર્મપણું છે જ નહીં. આ વાતનો વિસ્તાર ગુરુદેવ બહુ સરસ રીતે અહીંયા કરે છે. ગુરુદેવ કહે છે કે આત્મા કરતા અને જડ કર્મ એનું કાર્ય એમ છે નહીં. આત્મા કરતા અને જડ કર્મ એનું કાર્ય એમ છે નહીં. તથા જડ કર્મની પર્યાય કરતા અને જીવના મિથ્યાત્વના પરિણામ એનું કાર્ય એમ પણ નથી. એટલે કે જડ કર્મ ઉદયમાં આવે, નવી પર્યાય જે થઈ છે એ કરતા થઈ અને જીવને રાગદ્વેષના પરિણામ કરાવે, મિથ્યાત્વના પરિણામ એને થાય એમ પણ નથી. મોહનીય કર્મનો ઉદય છે, મોહનીય કર્મનો ઉદય છે એટલે જીવને મિથ્યાત્વ છે એમ પણ નથી. જીવ પોતે પ્રમાદી થઈને પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે પોતાના સ્વરૂપથી છૂટીને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કર્યા વિના, એને જાણ્યા વિના, એ રાગદ્વેષના પરિણામનો સ્વયં પોતે અજ્ઞાન અવસ્થામાં કરતા થાય છે. એમાં પેલા જડ કર્મના ઉદય કંઈ કરતા નથી. એટલે જડ કર્મની પર્યાય કરતા અને જીવના મિથ્યાત્વના પરિણામ એનું કાર્ય એમ પણ નથી. બંનેનો એકબીજામાં અભાવ છે. શરીર મન વાણીની ક્રિયાનો કરતા આત્મા અજ્ઞાન ભાવે પણ નથી. જડ છે આ બધું. જડ શરીર પણ જડ છે, મન પણ જડ છે, વાણી પણ જડ છે. એવા કોઈ જડમાં જીવનું વ્યાપવું થતું નથી, એમાં એ પહોંચતો નથી, એટલે એના પરિણામે કરતો જ નથી. શરીરના હલનચલન કરવાવાળો આત્મા નથી. મન વાણીની ક્રિયાનો કરતા આત્મા નથી. એમાં અજ્ઞાન ભાવે પણ નથી. બંને તદ્દન ભિન્ન દ્રવ્ય છે. કેમ કે પરસ્પર દ્વંદ છે, ભિન્નતા છે, દ્વંદ છે, સામ સામે છે. એક પક્ષે નથી બંને, બંને સામ સામે છે. બંનેમાં ભિન્નતા છે. જ્યાં ભિન્નતા છે ત્યાં કર્તા કર્મની મર્યાદા કેવી? આત્મા અજ્ઞાન ભાવે મિથ્યાત્વના જળના પરિણામને કરે અને જળ કર્મની પર્યાયને પણ કરે એમ છે નહીં. જો આ બીજી વાત લીધી કે એમ રાખીએ તો આપણે અજ્ઞાન ભાવે મિથ્યાત્વના પરિણામને પણ કરે અને જળ કર્મની પર્યાયને પણ કરે, તો બંનેને કરે તો કે ના, એમ પણ નહીં. તેવી રીતે જળ કર્મ જળ કર્મની પર્યાયને કરે, જળ કર્મ છે એ પોતે પોતાની પર્યાયને કરે અને જીવના મિથ્યાત્વના પરિણામને પણ કરે એમ રાખીએ તો બે વાત, તો કે ના, એમ પણ નહીં. જે જેનું છે એને ત્યાં રાખો, ભેળસેળ નહીં કરો, ગોટાળા નહીં કરો. બે દ્રવ્ય જુદા, જીવ દ્રવ્ય જુદું, પેલું જળ પૂદગળ છે એ જુદું. જળ જળના કામ કરે, ચેતનના કામ ના કરે. ચેતન ચેતનના કામ કરે, એ જળના કામ ના કરે. એટલે ચેતન જીવ એ પૂદગળની પર્યાયને કરે નહીં, જળ કર્મનો એ કરતા થાય નહીં. અને એ જળ કર્મ છે એ ચેતનમાં કંઈ કરે નહીં, એ ચેતનને વિભાવ ભાવે પરિણમાવી શકે જ નહીં. વિભાવ ભાવે જો જીવનું પરિણમન થતું હોય તો એમાં જીવનો પોતાનો દોષ છે, એ કર્મના ઉદયને કારણે નહીં. કર્મના ઉદય એ વખતે એવા છે તો એને નિમિત્ત કહેવામાં આવે, પણ એ કંઈ નિમિત્ત કરતું નથી. જીવને વિભાવ ભાવ થયા, વિકારી પરિણામ થયા, રાગદ્વેષના પરિણામ થયા, તો કંઈ પેલા જળ કર્મે કરાવ્યા છે, જળ કર્મનો ઉદય આવ્યો છે માટે થયા છે એમ બિલકુલ નથી. એમાં જીવનો પ્રમાદ જ કામ કરે છે, એમાં જીવની ઊંધાઈ કામ કરે છે, એની મિથ્યા શ્રદ્ધા, ઊંધી શ્રદ્ધા કામ કરે છે, એનું અજ્ઞાન કામ કરે છે. એટલે જીવ અને પૂદગલને પરસ્પર દ્વંદ છે, ભિન્નતા છે. તેથી જીવ અને પૂદગળને પરસ્પર કરતા કર્મપણું ન હોઈ શકે. બે ચીજ જ્યાં ભિન્ન છે ત્યાં કરતા કર્મપણું કેમ હોઈ શકે? જો કરતા કર્મપણાનો સિદ્ધાંત આપણે વિચાર કરીએ, સમજીએ, તો આપણે જાણીએ છીએ કે વસ્તુના પરિણામ છે એ અને વસ્તુ પરિણામી એ બંને એક જ દ્રવ્યમાં હોય, બે જુદા જુદા દ્રવ્યમાં હોઈ શકે નહીં. એક જ દ્રવ્યની અંદર એ પરિણામ અને પરિણામી હોય, બે જુદા જુદા દ્રવ્યમાં હોય નહીં. એટલે જે પરિણામી દ્રવ્ય છે એ કરતા થઈ અને એની પર્યાય કરે છે, પોતાની પર્યાય બદલે છે, તો એ જ એનું કરતા હોય. એટલે પરિણામ આવ્યું તે અને પરિણામી એ બંને જુદા નથી. અહીંયા તો જીવ દ્રવ્ય જુદું છે અને આ જળ કર્મ છે એ જુદું છે, એ બે દ્રવ્ય જ જુદા છે. એટલે એ જળ કર્મના પરિણામ ચેતન જીવ કરે નહીં, કે જીવના પરિણામ પેલું જળ કર્મ કરે નહીં. એટલે એ બંને વચ્ચે કરતા કર્મ પણ હોઈ શકે નહીં. આ વાત બરાબર આપણને અહીંયા સ્પષ્ટ કરી, જે ગાથાઓમાં આપણે શીખી ગયા એ વાતને અહીંયા ફરીથી યાદ કરાવી. અને પછી આચાર્ય ભગવાન શ્લોકમાં એમ કહે છે કે આવું છે, વસ્તુનું સ્વરૂપ આમ જ છે, બંને તદ્દન ભિન્ન છે, તો પછી આ મોહ કેમ નાચી રહ્યો છે? એમને ખેદ થાય છે, અરે આટલું બધું સ્પષ્ટ છે તો પણ હજી મોહ કેમ રહ્યો છે? ગુરુદેવ અહીંયા કહે છે કે પરના કાર્ય પોતાનાથી એટલે જીવથી થાય એમ લોકો માને છે, પણ એ ભ્રમ છે. તન મન વચન ધન ઇત્યાદિ બધું પૂદગળ છે. તન એટલે શરીર, મન વચન એટલે વાણી, ધન બધું એ બધું પૂદગળ છે. આત્મા એનાથી અત્યંત ભિન્ન છે, એ ચેતન છે. માટે જળ પૂદગળની અવસ્થાનો આત્મા કરતા નથી. એ લક્ષ્મીને લાવે, ધનને લાવે, કે ધનને વાપરે, કે ધનને દાનમાં આપે, આમાંનું કંઈ આત્મા કરી શકે નહીં. લક્ષ્મી એ જળ છે, એ જળના કાર્યો જળ પોતે કરે, પણ ચેતન ભગવાન આત્મા એને કરે નહીં. એ લક્ષ્મી કમાઈને લાવે, ને લક્ષ્મીને સંગ્રહે, ને લક્ષ્મીને વાપરે, ને લક્ષ્મીને દાનમાં આપે, આ બધું આત્માનું કામ નથી ભાઈ. આત્મા જ્ઞાન સ્વભાવી છે, એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવમાં રહી શકે, પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે, અને એમ કરતા એને પરનું પણ જ્ઞાન થઈ જાય. પણ કંઈ લક્ષ્મીને લાવે અને લક્ષ્મીને આપે, એ તો કંઈ આત્માનું કાર્ય નથી. અજ્ઞાન ભાવે એને રાગદ્વેષના પરિણામ થાય, મિથ્યાત્વના જે ભાવ થાય, એ હજી એમ કહીએ કે અજ્ઞાન અવસ્થામાં આત્માનું કાર્ય છે. પણ જળ પૂદગળનું કાર્ય, લક્ષ્મીને લાવવીને, લક્ષ્મીને વાપરવીને, લક્ષ્મીને સંગરવીને, બેગમાં મૂકવીને, આ બધું એ તો જીવનું કાર્ય છે જ નહીં, જીવ કરતો જ નથી. એના કારણે થાય છે તો થાય છે, જીવ માત્ર એવા વિકારી ભાવ કરે છે. લક્ષ્મીને લાવવાના, વાપરવાના, દાન દયાના બધા જે ભાવ કરે છે, એ વિભાવ ભાવ છે. એ શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, એ બધા ભાવ છે તે વિભાવ ભાવ છે. પોતાના શુદ્ધ સ્વભાવથી જુદા ભાવ છે, એટલે એવા ભાવ જીવ કરે, અને એમ એ ભાવનો એ કરતા થાય. વિભાવ ભાવનો અજ્ઞાન અવસ્થામાં જીવ કરતા થાય છે. જ્ઞાન અવસ્થામાં સમ્યક દર્શન થયા પછી તો એ વિભાવ ભાવનો, રાગદ્વેષનો કરતા થતો નથી, માત્ર એનો જાણનારો જ થાય છે. રાગ થયો છે તો એને એ જાણે છે, રાગનો કરતા થતો નથી. પણ અજ્ઞાન અવસ્થામાં એ રાગદ્વેષનો કરતા થાય, છતાં પણ પેલા જળ પૂદગળના કાર્યો તો કરી શકે નહીં. એ લક્ષ્મીને લાવે ને વાપરે, અરે રસોઈ કરે ને રોટલી બનાવે, આ બધું તો કરી શકે નહીં. આટલી બધી સ્પષ્ટ વાત અહીંયા તો કરી દીધી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, તારું એકલું ચૈતન્ય ઘન સ્વરૂપ છે, તું કેમ ભૂલી જાય છે? બાપુ, તારું તો એકલું ચૈતન્ય ઘન સ્વરૂપ છે, તું ચેતન 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 જ્ઞાનનો પિંડ છો ને. એક સમયની પર્યાયમાં જે ભૂલ છે તેની દ્રષ્ટિ છોડી દે તો વસ્તુ અંદર એકલી ચિદાનંદ ઘન સ્વરૂપ છે એનો તને ખ્યાલ આવે. એક સમયની પર્યાયમાં જે ભૂલ છે તેની દ્રષ્ટિ છોડી દે. આ દ્રષ્ટિમાં ભૂલ છે, તારી દ્રષ્ટિ જ વિપરીત થઈ છે, તને પર્યાય દ્રષ્ટિ છે, તારું લક્ષ પર્યાયમાં છે, તું પર્યાયને જુએ છે, પર્યાયને જોઈ રહ્યો છે, એટલે મૂળ સ્વરૂપનો તને ખ્યાલ નથી આવતો, એટલે એમાં તું મોહિત થાય છે, તને રાગ થાય છે. ખરેખર તો ભગવાન આત્મામાં રાગ નથી, રાગ તો ઉપદ્રવ છે, એવો ઉપદ્રવ ભગવાન આત્મામાં નથી, રાગનો ઉપદ્રવ એમાં નથી. વ્યવહારનો જે વિકલ્પ રાગ છે તે ઉપદ્રવ છે, વ્યવહારનો જે વિકલ્પ એ રાગ છે, એ ઉપદ્રવ છે, એ દુઃખ છે, આકુળતા છે, પરદ્રવ્ય છે, એ તારા સ્વરૂપમાં ન હોય ભાઈ. એને કોઈક ક્ષણે એવું થયું છે તો એથી કરીને શું, એ તો એ સમયની પર્યાયમાં ભૂલ છે, એમ થયું છે તો થયું છે, એ ક્યાં શાશ્વત ટકીને રહેવા વાળું છે? રાગ એક સરખો ક્યાં રહે છે? કોઈને રાગ કે દ્વેષ એક સરખા રહી શકે છે? જો એ એનું હોય તો કાયમ રહેવા જોઈએ. સિદ્ધને પણ રાગ થવો જોઈએ, દ્વેષ થવા જોઈએ. રાગ આત્માનું સ્વરૂપ જ નથી, એ વ્યવહારનો વિકલ્પ. રાગ શુભ ભાવ હોય, ગમે તેવો હોય, તો પણ શું છે? એ બધું આત્મપ્રદેશનું કંપન કરાવનારું છે, એ આકુળતામય છે, એટલે એને તો પરદ્રવ્ય કહી દીધું. પરદ્રવ્ય એટલે એ અપેક્ષાથી કે સ્વ જુદું છે, એ ભલે એને થયા છે એવા ભાવ, પણ એ એના નથી, એટલે એને પર કહેવા છે, એટલે એમ કહી દીધું કે એ સ્વ નથી માટે પરદ્રવ્ય છે. એનાથી રહિત ચિત્ત સ્વરૂપ ભગવાન આત્મા છે, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, અને એવા ભગવાન આત્માનું, એવા આત્માનું એકલાનું જ્ઞાન એવા પોતાના સ્વરૂપમાં આંતરદ્રષ્ટિ કરી અને કરે છે તો એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય છે. આવું જ સ્વરૂપ છે અને આને દિગંબર ધર્મ કહેવો છે. દિગંબર સંપ્રદાયની વાત નથી, દિગંબર ધર્મ. એટલે જિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય આવ્યું છે એ આ છે. કોઈ સંપ્રદાયની વાત નથી, પંથની વાત નથી, એ તો વસ્તુનો ધર્મ છે, એ આત્માનો ધર્મ છે. આત્માનું એવું જ સ્વરૂપ છે, પદાર્થોનું એવું જ સ્વરૂપ છે, પદાર્થોના એવા જ ધર્મ છે, એ ધર્મ છે. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જાણ્યા વિના લોકોને એમ લાગે છે કે આ બધા પરના કાર્ય અમે કરીએ છીએ, એ ભ્રમણા છે. પરના કાર્યો ભાઈ તું ન કરી શકે, આત્મા કરી શકે નહીં, આત્મા એક તણખલાના બે ટુકડા કરી શકે નહીં. અમે તો કહીએ છીએ કે આત્મા એક તણખલાને સ્પર્શી પણ શકે નહીં, પર સાથે એને કોઈ સંબંધ જ નથી. એ ભૂલો પડે છે એટલે એને ભ્રમણા થઈ ગઈ છે કે હું આ છું ને તે છું, હું મનુષ્ય છું ને હું દેવ છું. આ બધી એની ભ્રમણા છે. ભગવાન આત્મા માત્ર જ્ઞાયક 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 ત્રિકાળ જ્ઞાયક છે, બીજું કંઈ નથી. શું કરે? આનંદનું વેદન કરે અને જ્ઞાન કરે, બીજું શું કરે? એવો એ ભગવાન આત્મા છે. એ અરૂપી પદાર્થ છે, એ ચેતન છે, એને જળ સાથે કાંઈ સંબંધ નથી. એને જળ સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી, જળના કાર્યો કરે નહીં. એ પોતામાં જ છે, ત્રિકાળ પોતામાં જ રહ્યો છે. વર્તમાનમાં પણ એવો ને એવો શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક 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 છે. એવા ભગવાન આત્માનું લક્ષ કરને, આ બધા જળના ભાવને છોડને, આ વિભાવ ભાવ રાગ દ્વેષના ભાવ એ તો બધા જળના ભાવ છે. પરના લક્ષે થતા ભાવ છે, જળના લક્ષે થતા ભાવ, અને એવા ભાવ ક્ષણિક છે. એટલે એવી પર્યાય પણ તારી નથી, તારામાં એવો કોઈ ગુણ પણ નથી કે જેને લીધે તને એવી પર્યાય થાય. તારું સાચું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ છે. પર સાથે આત્માને કરતા કર્મ ભાવ છે જ નહીં. આ તો હજુ સમ્યક દર્શન કેમ થાય એની વાત છે. પછી ચારિત્રની વાત, મુનિ દશાની વાત તો અલૌકિક દશા છે, એની વાત તો ન્યારી છે, જુદી છે. તો મુનિની તો શું વાત કરવી? જેને ત્રણ કસાયનો અભાવ થયો છે એવા ભાવલિંગી વિતરાગી મુનિ ની શાંતિ ની શું વાત કરવી? બારમા દેહની જેને નગ્ન દિગંબર અવસ્થા હોય, 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ હોય અને એવું જ પ્રત્યુક્ષ સંવેદન સહિત ભાવલિંગ હોય, બારમા નગ્ન દિગંબર પણ હોય, વસ્ત્રનો એક ધાગો પણ રાખવાની જેને વૃત્તિ ઉઠતી નથી, એવો વસ્ત્રનો ધાગો હોતો નથી ને રાખવાની વૃત્તિ પણ ઉઠતી નથી, અરે પોતા માટે બનાવેલ આહાર એ પ્રાણ જાય તો પણ લેતા નથી, અને જેઓ જંગલવાસી થયા છે આવી જેની દશા છે એ ભાવલિંગી સંતને સાચી મુનિ દશા છે. હજી અહીંયા તો પ્રથમ ભૂમિકાની એટલે સમ્યક દર્શનની વાત ચાલે છે, પણ સમ્યક દર્શન છે તે ધર્મની શરૂઆત છે, અને જેને સમ્યક દર્શન છે એ જ આવી મુનિ દશા પ્રગટ કરી શકે છે, એને જ આવું ચારિત્ર હોય છે. અને આવા મુનિને પંચપરમેષ્ઠીમાં સ્થાન આપ્યું છે, આવા ભાવલિંગી મુનિ એમને પંચપરમેષ્ઠીમાં સ્થાન આપ્યું છે અને એમને આપણે નમસ્કાર કર્યા છે. એમને સિદ્ધ અને અર્હંત પછી સ્થાન આપી અને નમસ્કાર કર્યા છે. આવા ભાવલિંગી મુનિની વાત છે, પણ એની પહેલા સમ્યક દર્શન પ્રગટ નહીં કરે તો એવી ચારિત્રની દશા આવે જ નહીં. દર્શન મોહનીયનો અભાવ થયા વિના ચારિત્ર મોહનીય પ્રગટે જ નહીં. અત્યારે તો બધો ઊંધો બધો ધર્મ ચાલી રહ્યો છે, ઊંધી શરૂઆત કરી રહ્યા છે લોકો. પહેલા ચારિત્ર લે, દર્શન મોહનીય ગયા વિના ચારિત્ર મોહનીય ક્યાંથી જાય? सम्यक दर्शन बिना संयम चारित्र क्यांथी आवे। શું સત્ય છે, સાચી શ્રદ્ધા શેની કરવાની, કેવી કરવાની એ જાણતો નથી અને શું ચારિત્ર લઈને નીકળ્યો છે, તો શુભ ભાવ છે। અહીંયા તો સમ્યક દર્શન પ્રગટ કરવાની વાત છે। પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલીને અજ્ઞાનવશ આત્મા રાગનો કરતા થાય અને રાગ એનું કાર્ય થાય, આવું થાય, પણ તે છતાં પણ પેલા જડ કર્મની અવસ્થાને આત્મા કરે એ વાત તો ત્રણ કાળમાં બને નહીં, એ વાત તો બિલકુલ અસત્ય છે। પોતે પોતાના સ્વરૂપને ભૂલી અને રાગદ્વેષ કરે એ અજ્ઞાન ભાવ છે, એવું થાય છે, એ પણ ક્ષણિક છે, એ કંઈ એના સ્વરૂપમાં પડ્યું છે માટે થાય છે એમ નથી। એ તો પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને, પોતાના સ્વરૂપથી હટી જઈને, એ પરનું લક્ષ્ય કરીને બહારમાં રખડે છે ત્યારે એવું થાય છે, કઈ એનો સ્વભાવ નથી। રાગ દ્વેષ રૂપે પરિણમન થવું એ કઈ જીવનો સ્વભાવ નથી, એ જીવને હોય નહીં, અને છતાં પણ એમ કહીએ કે એને એ થાય છે, અજ્ઞાન અવસ્થામાં થાય, તે છતાં પણ આત્મા કઈ જડકર્મ નો કરતા થઈ જાય એ તો ત્રણ કાળમાં બને નહીં, એ તો અસત્ય છે। અને એવી જ રીતે જડકર્મ જડકર્મની અવસ્થાને કરે, જડકર્મ છે તે જડકર્મની અવસ્થાને કરે, પણ જીવના રાગાદિના પરિણામને કરે, જીવમાં રાગાદિ પરિણામ કરાવે, પોતે જડકર્મ કરતા થઈ અને જીવની અંદર એવા મિથ્યાત્વના ભાવ કરે, રાગદ્વેષના પરિણામ કરે, એ પણ ત્રણ કાળમાં બને નહીં। જડકર્મ આ ચેતનની અંદર ફેરફાર કરે, જડકર્મ આવીને ચેતનને ભાવ એવા કરાવડાવે, અરે ગમે તેવા જડના એવા પરિણામ થતા હોય પણ તેથી ચેતનને શું છે, ચેતન જુદું પડ્યું, ભગવાન આત્મા નાયક છે, જ્ઞાનનો પિંડ છે, એની અંદર કોણ કંઈ કરે, કોઈ કંઈ કરે નહીં, એમાં કોઈ કંઈ કરી શકે જ નહીં। ચેતનમાં એ જડના પરિણામ શું કરે, એટલે કહ્યું ને કે કરતા કર્મમાં નથી અને કર્મ કરતામાં નથી, એટલે કે જીવ મિથ્યાત્વનો કરતા છે પણ જડ કર્મનો કરતા નથી, અને જડ કર્મ છે તે જીવના મિથ્યાત્વ ભાવનો કરતા નથી, પરસ્પર ભાવ છે, તેથી પરસ્પર કરતા કર્મ ભાવ નથી। આગળ અહીંયા કહે છે પાના નંબર 388 ઉપર બીજા પેરેગ્રાફમાં કે ભાઈ તું કોણ છો, જડની પર્યાય અને પરની પર્યાય થાય તેનો તું કરતા નથી, ભગવાન તું તો જ્ઞાતા છો, તું તો જ્ઞાતા છો, સ્ત્રી પુરુષ કે નપુસંકના લિંગ તારામાં નથી, મનુષ્ય તિર્યંચ દેવ આદિ ગતિ તારા સ્વરૂપમાં નથી, જીવના સ્વરૂપમાં કોઈ ગતિ નથી, તે ગતિના કારણરૂપ જે શુભ ને અશુભ ભાવ છે એ પણ તારા સ્વરૂપમાં નથી, આવો ભગવાન જ્ઞાતા તું જ્ઞાતામાં જ છે, તું કદી એ રાગમાં કે પરમાં આવ્યો નથી, તને ભ્રમ છે કે તું રાગી થયો છે, તું દ્વેષી થયો છે, તું થયો જ નથી, તું તો જેવો છે એવો ને એવો જ રહ્યો છે, અત્યારે પણ તારું શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ જેવું છે તેવું ને તેવું જ રહ્યું છે, ભૂતકાળમાં પણ એમ જ હતું, વર્તમાનમાં એમ છે અને ભવિષ્યમાં પણ એવું જ શુદ્ધ સ્વરૂપ રહેવાનું છે। આ બધી મલિનતા જે છે, કર્મની મલિનતા, એ તો બહારમાં પડી છે, એ તારા સ્વરૂપમાં ઘૂસી નથી, પેઠી નથી, એમાં એને એકરૂપતા કરી નથી, એટલે આ રાગદ્વેષના પરિણામ જ્યારે તને થયા ત્યારે થયા, એ બધું પર્યાયમાં થયું, એ વખતે એવા વિકારી ભાવ થયા, એવા વિકલ્પો આવ્યા, ગંદામાં ગંદા વિચાર અને વિકલ્પો પણ થયા અને શુભમાં શુભ વિચાર અને વિકલ્પો પણ થયા, પણ એમાંનું કંઈ તારા સ્વરૂપમાં ઘૂસ્યું નહીં, પેઠું નહીં, એટલે તું તો એવો ને એવો ત્રિકાળ શુદ્ધ જ છો, એટલે તું ખરેખર ક્યારેય એ રાગમાં કે પરમાં આવ્યો જ નથી. હું રાગી છું, રાગ મારું કર્તવ્ય છે એમ માન્યું ભલે હોય, પણ તું રાગમાં કદી આવ્યો નથી. તે માન્યું કે રાગી થયો ને દ્વેષી થયો ને ક્રોધી થયો ને બધું થયો 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 થયો, પણ એ થયો એટલું બધું થયો તો એ વારા ફરતી થયો કે એક વખતમાં થયો? તું મનુષ્ય થયો, દેવ થયો, તિર્યન થયો, એકેન્દ્રીમાં ગયો તો બધું એ વારા ફરતી થયો કે એક સાથે થયો? વારા ફરતી થયો જો એમ તું માને તો એનો અર્થ કે જ્યારે તું મનુષ્ય થયો તો ત્યારે તું દેવ નહોતો, અને દેવ થયો ત્યારે તું તિર્યન નહોતો, અને તિર્યન થયો ત્યારે તું નારકી નહોતો. તું રાગી થયો, તું દ્વેષી થયો, ક્રોધી થયો, માની થયો તો બધું એક સાથે થયો કે વારા ફરતી થયો? જો વારા ફરતી થયો તો જ્યારે તું રાગી થયો હતો ત્યારે તું દ્વેષી નહોતો, અને દ્વેષી થયો ત્યારે ક્રોધી નહોતો. એનો અર્થ શું કે એકને છોડીને બીજા ભાવે તું થયો, એટલે પહેલો ભાવ જે થયો એ તો ગયો. તું મનુષ્ય થયો એવો તારો ભાવ, જ્યારે તું દેવ થયો ત્યારે તો એ ચાલ્યો ગયો, એ ક્યાં ઉભો રહ્યો? તું જ્યારે શુભ ભાવમાં આવ્યો ત્યારે તારો પેલો ક્રોધનો ભાવ હતો, એ તો ચાલ્યો ગયો. એટલે આ બધું જે કંઈ તું થયો 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 લઈને બેઠો છે એ બધું પર્યાયમાં થયું, અને એમ બધું બદલાતું જ રહ્યું છે, બદલાતું જ રહ્યું છે, અને એમાંનું એક પણ તારા સ્વરૂપમાં ઘૂસ્યું જ નથી તો પછી કઈ વાતની ચિંતા છે? ભગવાન આત્મા અત્યારે વર્તમાનમાં પણ તું એવો ને એવો શુદ્ધ છો, ત્રિકાળ શુદ્ધ છો, નાયક છો, એવો ને એવો છો. તું કદી રાગમાં કે પરમાં આવ્યો નથી. બહુ સરસ વાત ગુરુદેવે કરી છે. આ એક વાતને બરાબર સમજીએ ને, એને પકડીએ ને તો અંદરમાંથી બળ આવે એવી આ વાત છે કે તું કદી રાગમાં કે પરમાં આવ્યો નથી. આ ભ્રમ છે તારો કે હું રાગી છું ને રાગ મારું કાર્ય છે ને આ બધું મેં કર્યું અને એને લીધે થઈને આ બધું થયું, ભ્રમણ થયા ને બધું. અરે ભાઈ, એ ભ્રમણ થયા બધું થયું, એ બધું પર્યાયમાં થયું, તે છતાંય તારું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે એવું ને એવું છે, એનું તું લક્ષ નથી કરતો એટલે આ ભંબાનું થાય છે. એનું લક્ષ કર ને, એનું લક્ષ કરતા ક્ષણ વારમાં સમ્યક દર્શન થશે અને પછી આ ભવના ફેરા ટળી જશે. બહુ સરસ વાત કરી દીધી ગુરુદેવે, તો બહુ સરસ વાત કરી છે કે તું કદી રાગમાં કે પરમાં આવ્યો નથી. ક્યાં એ તારામાં આવ્યું છે? એ બધું થયું 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 ને ચાલ્યું ગયું, એ બધું ચાલ્યું ગયું, એ તારામાં ઘૂસ્યું જ નથી. મુસાફરી કરતા હોઈએ, કારમાં જતા હોઈએ 80 માઇલની સ્પીડથી, અને એક પછી એક વસ્તુ દેખાતી જાય દેખાતી જાય, આગળ વધતા જઈએ તો કેટલી વસ્તુ, લાખો વસ્તુ ચાલી જાય, એકમાં આપણે તો અટક્યા નથી. કેટલી બધી વસ્તુ રસ્તામાં દેખાતી જાય દેખાતી જાય દેખાતી જાય, આપણે તો આગળ ચાલ્યા ગયા ચાલ્યા ગયા, એકે વસ્તુ ને આપણે ગ્રહી નહીં પકડી નહીં. એમ પ્રભુ અનાદિનો તું છો, અને અનંતકાળમાં એવી અનંત પર્યાય થઈ, પણ તે એક પર્યાયને ખરેખર ગ્રહણ કરી નથી, પકડી નથી, એ પર્યાય તારામાં આવી નથી, વ્યાપી નથી, માટે તું એના બધાથી ભિન્ન છો, એવો ને એવો ત્રિકાળ શુદ્ધ છો એમ અહીંયા તો કહ્યું છે. એવો જે નિર્ણય કરે એને સમ્યક દર્શન થાય. ગુરુદેવ કહે છે કે પ્રભુ આ તારા હિતની વાત છે, વ્યવહારના વિકલ્પથી આત્મા જણાય એમ નથી, એવા બધા વિકલ્પોને તું છોડ. હવે એ વિકલ્પોથી તું ઉપર ઉઠી અને તારા શુદ્ધ સ્વરૂપનો વિચાર કર, એનો નિર્ણય કર, અને એવા સ્વરૂપની પ્રાપ્તિને માટે થઈ અને તું પુરુષાર્થ કર. કેમ કે રાગ છે તે અચેતન છે, અંધકાર છે, અને જેમ સૂર્યપ્રકાશ અને અંધકાર એ બેમાં ફેર છે, તેમ તારો ચૈતન્ય સ્વભાવ અને રાગમાં ફેર છે. એટલે રાગ કહેતા બધા જ ભાવ આવી ગયા, એ બધા ભાવ છે એ અંધકારમય છે, અને તું તો સૂર્યપ્રકાશની જેમ ચૈતન્ય સ્વભાવ સ્વરૂપ છો. આત્મા ચૈતન્યમય જળહળ જ્યોતિ જ્ઞાતા પ્રભુ, સદા જ્ઞાતા જ છે. આત્મા ચૈતન્યમય જળહળ જ્યોતિ જ્ઞાતા છે, એ જ્ઞાન પ્રકાશનો પુંજ છે. એક શબ્દમાં તો કેટલું ભર્યું છે. જાણનાર જાણનારમાં જ છે, જાણનાર જાણનારમાં જ છે, એ બહારમાં નથી, બીજે ક્યાંય નથી, એમાં જ છે. એ પરમાં ગયો નથી પર એનામાં આવ્યું નથી, એ પોતે પોતાનામાં જ છે. જાણનાર જાણનાર માં જ છે, જાણનાર પરને જાણે એમ પણ નહીં, જાણનાર પોતાને જાણે એવો એ પોતે છે, પર તો એમાં જણાઈ જાય છે, એ તો એના જ્ઞાનની એવી નિર્મળતા છે એટલે પ્રતિબિંબિત થઈ જાય છે। જાણનાર સદા જાણનાર જ છે, માટે વિકલ્પથી ખસી જા, વિકલ્પને છોડી દે અને જ્યાં પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન નાયક છે ત્યાં દ્રષ્ટિ દે। જ્ઞાતા સદા જ્ઞાતામાં જ રહ્યો છે એમ કહ્યું ને અગાઉ, જ્ઞાતા સદા જ્ઞાતામાં જ રહ્યો છે અને કર્મ સદા કર્મમાં જ છે, તો આમ ભગવાન આત્મા પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત ક્યારેય થયો જ નથી। જે થયું છે તો બહાર બધું પર્યાયમાં થયું છે, ત્રિકાળ દ્રવ્યથી તો એ એવો ને એવો જ રહ્યો છે, એટલે જ્ઞાતા સદાય જ્ઞાતામાં જ રહ્યો છે અને પેલા કર્મ સદાય કર્મમાં જ રહ્યા છે। જડ કર્મ ક્યારેય ચેતન થયા જ નથી, એ ચેતનમાં વ્યાપ્યા નથી, એ તો એમાં ને એમાં જડમાં જ રહ્યા છે, રાગ રાગમાં જ છે। પ્રથમ જડ કર્મમાં આત્મા નથી અને આત્માના અશુદ્ધ પરિણામમાં જડ કર્મ નથી એટલું સિદ્ધ કરીને પછી વાત ફેરવીને કહ્યું કે ભગવાન આત્મા ચિદ્રૂપ જ્ઞાનરૂપ આનંદ સ્વરૂપ ઈશ્વર અપરિમિત સ્વભાવરૂપ છે, તેના સ્વભાવની શક્તિ બેહદ, કોઈ એને સીમા નથી, અપરિમિત છે, એવો જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે, તેની અંતરદ્રષ્ટિ કરવી અને અનુભવ કરવો એનું નામ સમ્યક દર્શન છે અને એ ધર્મની શરૂઆત છે। ચારિત્રની વાત તો પછી આવશે, એ તો અલૌકિક ચીજ છે, પણ સમ્યક દર્શન વિના ચારિત્ર હોય નહીં। અહીંયા ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી પણ આપણે કેટલાક અંશો લઈએ, પાના નંબર 389 ઉપર કળશ 98 ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં કહે છે કે આત્મા કર્મ અને જડ કર્મની અવસ્થા એનું કાર્ય એમ કેમ હોઈ શકે। શું કહ્યું? આત્મા કર્તા અને જડ કર્મ ની અવસ્થા એ આત્માનું કાર્ય આ હોઈ શકે નહીં। આત્મા કર્તા અને જડ કર્મની અવસ્થા, જડ કર્મની અવસ્થા એ આત્માનું કાર્ય, આત્મા કર્તા થાય અને એ કાર્ય કરે, આત્માને બીજું કાંઈ કરવા પણ નથી, જડ કર્મની અવસ્થા કરે। આત્મામાં એવો કોઈ ગુણ છે કે જડ કર્મની અવસ્થા કરે? આત્માનો કાંઈ એવો સ્વભાવ છે કે જડ કર્મની અવસ્થા કરવા જાય? અરે જ્ઞાયક સ્વભાવ એ ક્યાં જાય? એ તો પોતે પોતાનામાં સમાય જ્ઞાન કરે, બાકી જડ કર્મની અવસ્થા વ્યવસ્થા આત્મા કરે નહીં। વળી જડ કર્મ કરતા અને જીવના વિકારના પરિણામ એનું કાર્ય, જડ કર્મ પોતે જડ છે, એ આ ચેતન જીવ એના વિકારી પરિણામ નો કરતા થાય। હવે આવું ક્યાંથી થાય? આ મોટો ભ્રમ છે। કેવો ભ્રમ છે? કે આ કર્મનો ઉદય આવ્યો એટલે જીવને વિકારી પરિણામ થયા। અરે કર્મ જડ રહ્યા એના ઉદય એ જીવના વિકારી પરિણામ કરે? ક્યાંથી કરે ભાઈ, ના કરે। આ મોટો ભ્રમ છે। આ ભ્રમને લઈને, આ ભ્રમને લઈને તારે રખડવાનું થાય છે ભાઈ। એવા ભ્રમને દૂર કરવો જ રહ્યો, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી। સમ્યક દર્શન જેને પ્રગટ કરવું છે એને તો સત્ય જાણીને એવા ભ્રમથી દૂર થવું જ રહ્યું। કર્મને લઈને વિકાર થાય પણ એમ છે જ નહીં, થાય જ નહીં। નિમિત્તથી વિકાર થાય એમ કથન શાસ્ત્રમાં આવે, તેનો અર્થ નિમિત્તથી વિકાર થાય એમ નથી, પણ નિમિત્તના આશ્રયથી વિકાર થાય એમ એનો અર્થ છે। નિમિત્તથી નહીં પણ નિમિત્તના આશ્રયથી, એટલે પોતાના સ્વભાવ ભાવ ને છોડીને સ્વનો આશ્રય કરવાને બદલે પરનો આશ્રય થાય ત્યારે એને નિમિત્તનો આશ્રય થયો એટલે કે પરનો આશ્રય થયો ત્યારે એને વિકારી ભાવ થાય, એમાં જોડાય એટલે વિકારી ભાવ થાય. કઈ પેલું આવીને કરાવી દે છે વિકારી ભાવ એમ નથી. અહીં તો આ સ્પષ્ટ વાત છે કે જીવ પૂતગલમાં નથી, પૂતગલ જીવમાં નથી, તો પછી તેમની વચ્ચે કરતા કર્મ ભાવ કેવી રીતે હોય? એટલે હોઈ શકે જ નહીં, એટલે હોઈ શકે જ નહીં. છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે અજ્ઞાની હું પરદ્રવ્યના કાર્ય કરું છું એવી બ્રહ્માની ભૂલ ભૂલામણીમાં ભરાઈ ગયો છે. હું જગતના કામ કરું, હું ઓફિસ ચલાવું ને હું કાર ચલાવું ને કોમ્પ્યુટર ચલાવું ને એમ પરના કાર્ય કરું, પૂતગળના કાર્ય કરું એવી બ્રહ્માની ભૂલ ભૂલામણીમાં ભરાઈ ગયો છે. એમાંથી બહાર નીકળે તો કઈનું કામ થાય? તેને જ્ઞાનીઓ અહીં માર્ગ બતાવે છે, મહાપુરુષો માર્ગ બતાવે છે. આચાર્ય ભગવાન કરુણા કરી અને એવા ભૂલ ભૂલામણીમાં ફસાઈ ગયેલાને માર્ગ બતાવે છે કે જીવ તો જ્ઞાતા છે કે જ્ઞાતા જ છે, એ બીજું કંઈ નથી. પૂતગળ કર્મનો કરતા નથી, એ પોતે જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, અને પૂતગળ કર્મ છે તે પૂતગળ કર્મ જ છે. એ કંઈ જ્ઞાતાનું કર્મ નથી, ચેતનનું કાર્ય નથી. આચાર્ય દેવે ખેદપૂર્વક કહ્યું છે કે આ બંને વસ્તુ ભિન્ન છે, જુદી જુદી છે, આવું વસ્તુનું સ્વરૂપ છે, પ્રગટ બંને ભિન્ન દ્રવ્યો છે, તો પણ હું કરતા છું અને આ પૂતગળ મારું કર્મ છે એવો અજ્ઞાનીનો આ મોહ કેમ નાચે છે? અને હવે પછી આગળ કહેશે 99મા શ્લોકમાં કે ભાઈ નાચે તો ભલે નાચો, છતાં જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એ બધું ચાલ્યું જાય છે. એ વાત 99મા કળશમાં આગળ કહેશે. તો આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ.
સુખ નામ અનંત સુસંત ચરી દિન રાત.